આજ બંધ રાખી, બરોબર ને? આજે બંધ રાખીએ, કોઈને સ્વસ્થતા નથી બોલવાની.
દ્વિતીય મહાધિકાર મોક્ષ માર્ગ. શિષ્ય પ્રશ્ન કરે છે, શ્રી ગુરુ મોક્ષ કહો મને, મોક્ષ હેતુ સત્યાર્થ, મોક્ષ સંબંધી ફળવળી જેથી લહુ પરમાર્થ. શ્રીમદ સદગુરુ કૃપા કરીને આપ મને મોક્ષ, મોક્ષનું યથાર્થ કારણ તથા મોક્ષનું ફળ કહો કે જેથી હું પરમાર્થને જાણું. શ્રી પ્રભાકર ભટ્ટ આચાર્ય શ્રી યોગિન્દુદેવને વિનયભાવે પ્રાર્થના કરે છે કે હે શ્રીમદ સદગુરુદેવ, આપ મને મોક્ષ, મોક્ષનું વાસ્તવિક કારણ તથા તેનું ફળ કહો જેથી હું તેનો પરમાર્થ જાણનાર થાવ. અહીંયા પ્રભાકર ભટ્ટ પૂછે છે કે હે શ્રીમદ ગુરુ સદગુરુ, આપ મારી ઉપર કૃપા કરો અને મને મોક્ષ અને મોક્ષનું યથાર્થ કારણ તથા મોક્ષનું ફળ કહો કે જેથી હું પરમાર્થને જાણું. યોગિન્દુદેવને વિનયભાવે પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ, આપ મને મોક્ષનું વાસ્તવિક કારણ તથા તેનું ફળ કહો કે જેથી હું તેનો પરમ ઉત્તમ અર્થ જાણું.
આ પહેલી ગાથા શું કહ્યું?
મોક્ષનો
ત્રણ પ્રશ્નો પૂછ્યા. આત્મા સ્વરૂપ, પહેલા અધિકારની અંદર આત્માનું સ્વરૂપ સમજાવ્યું, એ પરમાત્મા સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ એ સમજાવ્યું, અને એ જ પરમાર્થ છે. સાચો અર્થ એ છે, પ્રાપ્ત કરવાનું હોય તો પોતાના શુદ્ધાત્માનું શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવો, આ પરમાર્થ. તો એની એ માટે થઈને હવે શિષ્યની વિનંતી છે. શું છે? ત્રણ પ્રશ્ન પૂછે છે. એક, મોક્ષ શું? બીજું, મોક્ષનું યથાર્થ કારણ, હેતુ એટલે કારણ, યથાર્થ કારણ, અને ત્રીજું, મોક્ષનું ફળ શું? કે જેથી હું પરમાર્થને સમજી શકું. પરમાર્થ એટલે શુદ્ધાત્મા, પરમપદ, પોતાનું પરમાત્મા પદ, અને મારે પ્રાપ્ત કરવું છે તો મારી પાસેના ત્રણ પ્રશ્નો છે. મોક્ષ શું? મોક્ષનો હેતુ એટલે એનું યથાર્થ કારણ, અને ત્રીજું, મોક્ષનું ફળ શું? વસ્તુને બરોબર વિશ્લેષણ કરીને સમજીએ, નહીં તો આપણે એમને આપણું ચાલતું હોય કંઈ પકડાય નહીં. આમાં વાતને સમજવાની છે કે મોક્ષ શું છે ભાઈ, અને મોક્ષ હોય તો એનું કોઈ કારણ વિના કોઈ કાર્ય થાય નહીં, તો એનું યથાર્થ કારણ શું છે? યથાર્થ કારણ એટલે હા, કારણ એ કે જે કાર્ય ધાર્યું છે, એ કાર્ય જેનાથી સંપન્ન થાય એને યથાર્થ કારણ કહેવાય. કારણ ગમે એટલા હોય પણ એનાથી કામ સરે નહીં તો તે કારણ યથાર્થ નથી. અને ત્રીજું, મોક્ષનું ફળ શું? આ બધું કરવું છે તો મારે પરમાર્થને જાણવા માટે આ ત્રણ પ્રશ્નો સમજી લેવા. મોક્ષનું સ્વરૂપ, એ મોક્ષનું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેનું યથાર્થ કારણ, અને ત્રીજું, મોક્ષનું ફળ. હવે આ અધિકારની અંદર આપણે એને કહેવાય છે આ મોક્ષ માર્ગ. યથાર્થ કારણ એ મોક્ષ માર્ગ, કે જે કારણ પ્રાપ્ત થાય જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. એ કારણ પ્રાપ્ત ન થાય તો તે કાર્યની સિદ્ધિ થાય નહીં. આવો નિયમ શેમાં આવે? વિજ્ઞાનમાં. કાર્ય કારણનો નિયમ એ વિજ્ઞાનનો નિયમ છે કે જેવું કારણ આપો એવું કાર્ય થાય અને જેવું કાર્ય જોઈએ તેવું કારણ આપવું જોઈએ. જો કારણ ન આપીએ તો કાર્ય કોઈ દિવસ સંપજે નહીં. આ ત્રણ પ્રશ્નોનું સમાધાન હવે આચાર્ય દેવ કેવી રીતે આપે છે એક એક ગાથામાં આપણે સમજીશું. અને જે ગાથા આપણે વાંચીએ એનું કંઈક આપણે શું સમજણ છે, કેવું આપણે કે ભાઈ આ ગાથામાં આટલી વાત છે, પૂરેપૂરું બધામાં ન આવે. એક ગાથામાં તો એક જ મુદ્દો આવે. આપણી મુશ્કેલી ક્યાં છે? આપણે આખું મોક્ષ માર્ગને બધું કહી દેવું છે, જાણે આપણે દેશના દેવા બેઠા હોય. એટલે એટલા ગૂંચાય એટલા ગૂંચાય આ વાત કરીને આલીને તેલીને હવે ભાઈ અહીંયા એક ગાથામાં એક મુદ્દો કીધો છે, એ મુદ્દો સમજી લેવાનો. પછી સંકલન બધું ઘરે મનન ચિંતનમાં કરવાનું, અહીંયા નહીં કરવાનું. નહીં તો આય ન સમજાય અને ઓલું એ નહીં પકડાય. કેટલો સ્વાધ્યાય આપણો વ્યર્થ જતો હોય એનું કારણ જ એ છે. ઉપયોગ જેમાં છે એમાં નથી, અને જે વંચાતું નથી, જે વિષય નથી, જે વાત ચાલતી નથી એમાં ઉપયોગ કરતો હોય. અને સ્મૃતિમાં હોય એટલે પોતાનું અહમ ડાપણ કર્યા કરે કે આનું આમ છે ભાઈ, એ વાત નથી. અત્યારે જે વાત ચાલે છે એટલી સમજવી, એમાં સમજણમાં કંઈ ખામી હોય તો કે, અને એ જેટલી સમજાય એટલી સમજી લેવી અને પછી ઘરે જ એને સંકલન બધું કરવું. પુનિતાબેન બરોબર, ચાલો ગાથા બીજી.
યોગીન પૂછ્યો, મોક્ષ તે મોક્ષ હેતુ પડ તેમ, જીન ભાષે શું તે કહું, જાણે ભેદ તું જે જેમ. હે યોગી, તે મોક્ષ, મોક્ષનું ફળ તથા મોક્ષનું કારણ એમ ત્રણ વાતો પૂછી છે, તો ભગવાન જીનેન્દ્રે કહ્યા પ્રમાણે કહું છું તે સાંભળ, કે જેથી તું ભેદને જાણી શકે. શ્રી યોગિન્દુદેવ ગુરુ પ્રભાકર ભટ્ટને કહે છે કે હે ગુરુ, હે યોગી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષ, કેવલ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયનું પ્રગટવું તે રૂપ મોક્ષ ફળ, અને નિશ્ચય વ્યવહાર રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ, એમ ત્રણેયને ક્રમપૂર્વક જીન આજ્ઞા પ્રમાણે તને કહીશ. તેને તું મનમાં ધારણ કર, કે જેથી યથાર્થ પરમાર્થના રસ એને તું જાણીશ. મોક્ષ, મોક્ષ ફળ, મોક્ષ કારણ એમ ત્રણેય વાતો પૂછી છે, એટલે ભગવાન ઇન્દ્ર કહે છે કે તું સાંભળ શાંતિથી, ને જેથી તને ભેદને જાણી શકે તું તારા. યોગેન્દ્ર દેવ પ્રભાકર ભટ્ટને કહે છે કે યોગી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષ, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ મોક્ષ છે, કેવળ જ્ઞાની અનંત ચતુષ્ટયને પ્રગટવું તે મોક્ષનું ફળ છે, અને નિશ્ચય વ્યવહાર રત્નતિરૂપ મોક્ષ માર્ગ છે. એમ ત્રણેયને ક્રમપૂર્વક જીન આજ્ઞા પ્રમાણે તને કહીશ, તેને તું મનમાં ધારણ કર, કે જેથી
હું તને આ કહું છું. હું એ કહું છું તો કે છે મારી વાત કરું છું?
ના, જીન આજ્ઞા પ્રમાણે કહું છું, જીન આજ્ઞા પ્રમાણે કહું છું.
જેને ભગવાન જીનેન્દ્રએ જેમ કહ્યું છે એમ કહું છું. આ સમર્થ આચાર્ય જેની પાસે આ પ્રભાકર ભટ્ટ પૂછે છે એને જવાબ દેવામાં શું કહે છે, તારે મોક્ષ જાણવો છે, મોક્ષનું કારણ જાણવું છે અને મોક્ષનું ફળ જાણવું છે, તો તું સાંભળ, હું તને શું કહીશ. ભગવાન જીનેશ્વર ભગવાને જે ફરમાવ્યું છે તે અનુસાર કહીશ. જો આટલા સમર્થ આચાર્યો, આટલા જ્ઞાની, આટલા પામેલા સામે હવે પ્રભાકર ભટ્ટની અવસ્થા આ અધિકારમાં કેવી થઈ ગઈ? શિષ્યમાંથી યોગી થયો. યોગી હવે એનું બધું જ મોક્ષની સાથે જોડાઈને જે કામ કરે, બધું જ હવે જે કંઈ કરવું છે તે મોક્ષ સિવાય બીજું કંઈ નથી. આત્માને મોક્ષની સાથે જોડે એવો જે કોઈ વ્યવહાર છે તે યોગ, અને તે યોગની જે સાધના કરે તે યોગી. એટલે કામ એક આત્માર્થનું, બીજો નહીં. આ યોગીનું લક્ષ્ય બંધાઈ ગયું, આત્મપ્રાપ્તિનું લક્ષ્ય, અને એ લક્ષ્યને અર્થે જ તમામ સાધના કરવી, આ યોગીનું લક્ષ્ય કે હવે મારે મારા આત્માને મોક્ષ સાથે જોડવો છે, હવે બીજું કાંઈ જોઈતું નથી, માત્ર મોક્ષ અભિલાષ, આ યોગીનું લક્ષ્ય. અને યોગી તો એને કહે છે કે હું કહીશ કે જેથી કરીને તું શું જાણીશ. રહસ્ય જાણીશ, પરમાર્થનું રહસ્ય જાણીશ, એના ભેદને જાણીશ. તો આ મોક્ષની વાત તો ઘણાય કરે છે અને મોક્ષના કારણો ઘણાય કહે છે, અને મોક્ષના ફળની વાતે ઘણી ચાલે છે, પણ એનો ભેદ જિનેશ્વર ભગવાને કહ્યું છે એ પ્રમાણે કહું છું, તું એનો ભેદ સમજ, એનું રહસ્ય સમજ, ધર્મનો મર્મ સમજ. નહીં તો ધર્મ તો મોટે છે, એટલે ધર્મના ભેદ, ભાંગા, એના પ્રકાર, એ બધું મોટે ફટાફટ તો પૂછ્યું નથી કે તોપની જેમ અંદર ગોળો છૂટે છે, વછૂટે છે, મર્મ ખબર નથી પડતી. તારે પ્રભાકરને આ જાણવું છે તો તું જિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે તે પ્રકારે હું તને કહું છું, તે તું જાણીશ તો તું એનું રહસ્યને પામીશ, મોક્ષ માર્ગનું રહસ્ય. આત્મસિદ્ધિ છે એ મોક્ષ માર્ગનું રહસ્ય છે, અને એ રહસ્ય હોવાને કારણે એ દર્શનથી પર છે, મતથી પર છે, અને તમામ તીર્થંકરોની વાણીથી એમાં સમાવેશ થાય છે. સર્વજ્ઞાનીનો નિશ્ચય એટલું જ નહીં પણ અચૂક ઉપાય છે, એમાં કોઈ ભેદ ન થાય, એમાં કોઈ વિફળ ન થાય. આ રહસ્ય છે આત્મસિદ્ધિનું, કે જો આત્મસિદ્ધિ આપણને એ બતાવેલો મોક્ષ માર્ગ સમજાય અને તે પ્રમાણે છઠ્ઠા ભાગમાં કહેલો ઉપાય એ જો કરવામાં આવે તો સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક, એમાં આ ચરણ મહત્વનું છે, એમાં નહીં સંદેહ, એમાં નહીં સંદેહ. પામે સ્થાનક પાંચમું, પાંચમું સ્થાનક કયું છે? મોક્ષ. પાંચમું સ્થાનક મોક્ષ પામીશ, અને એ જો છઠ્ઠે વર્તે જે પાંચ, શું કરવાનું છે? પાંચ સ્થાનક વિચારવાના છે, જેમ ભગવાને કહ્યા છે તેમ વિચારવાના છે, અને છઠ્ઠે વર્તવાનું છે એ પોતે. તો હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ આમ કરીશ તો આમાં કોઈ સંદેહ નથી તને મોક્ષ મળે એમાં. પામે સ્થાનક પાંચમું, એમાં આ કેટલું રહસ્યમય એ વાક્ય છે, અને એને એની સાથે સંબંધ છે કે પાંચ સ્થાનક જે પરમાત્માએ કહ્યા છે આત્માનું સ્વરૂપ, એ આત્માનું સ્વરૂપ વિચારીને એ પ્રાપ્ત કરવા માટેનું યથાર્થ કારણ કીધું છે. છઠ્ઠા ઉપાયની અંદર સુધર્મ, એ રત્નત્રય ધર્મ, એની જો તું આરાધના કરીશ તો પાંચમું સ્થાન એટલે કે આ મુક્તિ, મોક્ષ મળશે એમાં કોઈ શંકા નથી. ત્યાં પણ કહ્યું કે બોધ અને વિતરાગતા આ અચૂક, બોધમાં આ વિચાર તને કહ્યો, જિનેશ્વરે કહ્યો તે, અને વિતરાગતા તારું આચરણ, એ જો કરીશ તો મોક્ષની પ્રાપ્તિમાં કોઈ શંકા નથી. સંદેહ વિનાની વાત, આત્મસિદ્ધિનો માર્ગ સંદેહ વિનાનો મોક્ષ માર્ગ. આ વિશે આપણને આત્મસિદ્ધિ મતભેદ વિનાનો મોક્ષ માર્ગ, આત્મસિદ્ધિ સંદેહ વિનાનો મોક્ષ માર્ગ, આત્મસિદ્ધિ અચૂક અને અમોઘ મોક્ષ માર્ગ. તો એટલું આપણે સામાન્યમાં કાઢી નાખીએ એવું નથી. જ્ઞાનીના વચનના રહસ્યોને પકડવા પ્રયત્ન કરવો અને એના ઉપર વિચાર, મનન, ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના, એ જ્યાં સુધી ન કરીએ, વારંવાર ભાવવું, ભાવન અનુભાવન, ભાવન અનુભાવન, સતત એનું ઘોલણ ચાલે અને આપણી જેટલી મતિ ચાલે એમાંથી એની વાતને સમજવા પ્રયત્ન કરવો. શબ્દોની કોઈ માથાકૂટમાં પડવું નહીં, ભાવ પકડાય એટલે વાત પૂરી છે. તો એ વાતને કહે છે, શિષ્યને પહેલેથી કહે છે કે અમે તને મોક્ષ માર્ગ કહીએ છીએ, પણ જિનેશ્વરે કહ્યો છે તે કહીએ છીએ, કે જેથી કરીને તું એનું રહસ્ય જાણીશ, અમારાથી તો તું શબ્દ જાણીશ, એની દલીલ જાણીશ, એના તર્ક જાણીશ ને દ્રષ્ટાંત જાણીશ. તો એનાથી કંઈ જીવને એ તો કથા થઈ જશે, કથા વાર્તાથી આધ્યાત્મિક પરિણામ ન આવે. અને આજની વ્યાખ્યાનની શૈલી કેવી થઈ ગઈ છે? કથા વાર્તા, ઉપદેશને અંદર ઉદાહરણને, અને પછી આપણે શું કે બહુ સરળ, ઘણું સરળ, કારણ કે આપણને રહસ્યમાં લઈ જતા જ નથી, તત્વના મર્મ સુધી આપણને દોરતા જ નથી. એટલે આપણે તો છાપવું વાંચતા હોય એમ પ્રવચનની ચોપડી વાંચી જાય ને પછી આપણે અભિપ્રાય આપી દઈએ તરત જ કે બેસ્ટ છો, કેમ કે એક બે દાખલા આવી ગયા, એક બે તર્ક આવી ગયા, એક બે ચમકારા આવી ગયા, એટલે આપણે ઇતિશ્રી થઈ ગયું કે આખો તત્વજ્ઞાનનો વિષય અહીંયા આવી ગયો, સમાઈ ગયો. આગમ તો બધા નકામા જ છે ને. શું સમજ કરવી? આ એક ગાથાની અંદર આ યોગેન્દુ કહે છે કે જો હવે પ્રભાકર તારે મોક્ષને પ્રાપ્ત કરવી છો તો જિનેશ્વર ભગવાને માર્ગ જેમ કહ્યો છે તેમ એનું સ્વરૂપ છે. ભાખ્યો જીને વિતરાગ, જેમ પ્રભુ વિતરાગ પરમાત્માએ કહ્યું છે, જેવું દેશનામાં સ્વરૂપ કહ્યું છે એ અમે તને કહીએ છીએ. અને એથી કરીને તને એ માર્ગના રહસ્યની ખબર પડશે. માર્ગનું સ્વરૂપ કાળે ક્રમે કરીને બદલાય, દ્રવ્ય દેશ કાળાદી ભેદ, પણ રહસ્ય કોઈ દી બદલાય, કેમ કે જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે. તું રહસ્યને પકડ અને જીવ શેને પકડે છે? બાર ના દેવાને. હવે એ તો બદલાય, ઋષભદેવના સમયની આખી પદ્ધતિ, બાકીના 22 તીર્થંકરોના સમયની પરિસ્થિતિ, પાર્શ્વનાથની અને મહાવીરની, બધું બદલાય. અને આને વળગીરી આ માં કે, અને મહાવીરમાં તો પછી બહુ સરસ થઈ ગયું છે કાળનું પરિવર્તન, હજાર ભેદ થઈ ગયા છે, ગચ મત સંપ્રદાય એમ લિંગ બદલાય, લક્ષણ બદલાય, સાધન બદલાય, એની સમાચારી બદલાય, એના ચિહ્નો બદલાય, વેશ પરિવેશ બદલાય. અને આ જીવ મોક્ષ માટે થઈને ગણતરી શેની કરે? પરિવેશની. તુંબડું છે, પાતરા છે, જરજોરણ છે, દંડ છે, મુપત્તિ છે કે નથી, વસ્ત્ર પહેર્યા છે કે નહીં, લાલ છે, પીળા છે, સફેદ છે, જુઓ આ રહસ્ય પામવા બેઠો જ મોક્ષનો. અને ચિંતા અને આ જ કર્યા કરે જીવનભર સુધી, આનો આગ્રહ અને આની અંદર જ આખો કાળ પસાર કરી નાખે મોક્ષ માટે. રહસ્યથી દૂર, રહસ્યથી દૂર. રહસ્ય તો એ કહે છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પણ ચરવડો હાથમાં લે કે દંડ લે, તારા રાગ દ્વેષને અજ્ઞાનની નિવૃત્તિ થઈ કે નહીં, આ મોક્ષનો પંથ છે. તો એના ઉપર લક્ષ આપવાની બદલે, અંતર પરિણામ ઉપર લક્ષ આપવાની બદલે સેના ઉપર લક્ષ આપ્યું? બાહ્ય વ્યવહાર ઉપર. એ પરિવેશ જરૂરી છે, કેમ કે એનાથી જ અંતર પરિણામ થાય, પણ આ જ જરૂરી છે ના, એ બદલાતો છે, એ બદલાય વ્યક્તિ પ્રમાણે. દ્રવ્ય દેશ કાળાદિ ભેદ વ્યક્તિ પ્રમાણે પણ બદલાય. વ્યક્તિનું એવું શરીરનું સંઠાણ હોય તો એ ત્યારે કદાચ દિગંબર અવસ્થામાં ન રહી શકે, એટલે મોક્ષને પાત્ર નથી. મોક્ષ શરીરના બળ ઉપર થાય કે મોક્ષ આત્માના બળ ઉપર થાય? પણ રહસ્ય નથી જેને સમજ, રહસ્યની સમજ નથી એ શેમાં અટવાય? બાહ્યમાં અટવાય. એટલે એમ કે સૂતરનો તાંતણો પણ શરીર ઉપર હોય ત્યાં સુધી તારો મોક્ષ થાય, એટલું આગ્રહ ને એવું જોર જોરથી બોલે, આપણને એમ થાય કે આને તો કેટલી બધી ખબર છે. ખરેખર બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. અરે હજુ બાહ્ય ત્યાગ છે એને જ વળગી રહ્યો છે, વેશ પરિવેશમાં વળગી રહ્યો છે, ચિહ્નમાં વળગી રહ્યો છે, એને અંદરનું જ્ઞાન નથી, રહસ્ય નથી. તીર્થંકરના જિનેશ્વરના બોધનું રહસ્ય શું, મર્મ શું? આચાર્ય કહે છે કે હું તને કહું છું પણ તું રહસ્યને જાણજે, તું પાછો મારાય શબ્દને પકડીને બેસીશમાં, કેમ કે શબ્દો તો મેં જે વાત કીધી છે એ હજાર વર્ષ પછી શબ્દો બદલાય, ભાષા બદલાય. રહસ્ય મર્મ ન બદલાય. જીવની મોક્ષાર્થીની, સાધકની, જિજ્ઞાસુની, મુમુક્ષુની આ પરમાર્થની દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિ પરમાર્થની હોવી જોઈએ, એની દ્રષ્ટિ બાહ્ય ઉપકારી બધું જ જે સમયે જે છે એનાથી જ મારે આ પ્રાપ્ત કરવું, પણ શું કરવું છે એ ભૂલાવવું ન જોઈએ. ફલશ્રુતિ શું થવી જોઈએ એ લક્ષમાં હોય તો કારણ જે મોક્ષ માર્ગનું છે એ કારણ યથાર્થમાં ફેરફાર એ કરતો હોય. તો એ વાત કરીને અહીંયા કહે છે કે ભાઈ જો મોક્ષનો સીધો અર્થ શું કીધો? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. શુદ્ધ અને સહજ એટલે અનાયાસ તને, પ્રયત્ન વગર તને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, પ્રયત્ન વગર. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ, એ જેવો મૌન થાય કે સહજ સમાધિમાં ચાલ્યા ગયા, એને સમાધિ માટે કલાક બે કલાક સુધી પ્રયત્ન કરવો પડ્યો. આપણે પ્રયત્ન કર્યા પછી એ કઈ ન થાય અને પછી એમ કે આજ કઈ ધ્યાન લાગ્યું. સહજ શુદ્ધ આત્માનું સ્વરૂપ જેવું છે એવું સહજ પ્રાપ્ત થઈ જાય, કાંઈ પ્રયત્ન કરવો પડે નહીં. સહજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. અને એ મોક્ષનું ફળ શું? અનંત કેવળ જ્ઞાન આદિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ એ પ્રગટે આત્મામાં, એનું ફળ. હવે આ કઈ પ્રગટ્યું ન હોય ને મને મોક્ષ થઈ ગયો. કૃપાળુ દેવે લખ્યું જ્ઞાનનું ફળ વીરતી આવે નહીં, મોજ મજા જલસા બધું એમને મ્રિય. અને પાછા કે બહુ જ્ઞાની, બહુ મોટા જ્ઞાની, પણ જ્ઞાનનું ફળ શું? એ તો કે જ્ઞાનનું ફળ એ જુદા જુદા નવા નવા ડ્રેસ કોડ થાય ને, કપડાં પહેરીને આ રંગબેરંગી ફર્સ્ટ ક્લાસ હાલે છે બધું, આ જ્ઞાનનું ફળ છે. જિનેશ્વરે શું કીધું છે? તીર્થંકરોએ કહ્યું છે, કૃપાળુદેવ લખે છે જ્ઞાનનું ફળ વિરતિ છે એમ શ્રી તીર્થંકરે કહ્યું છે. જો હવે આપણે આ રહસ્ય ન જાણતા હોય એટલે જ્ઞાન અને જ્ઞાનીની ઓળખાણમાં પણ આપણને કંઈ ખબર ન પડે. જ્ઞાનનું ફળ શું? વિરતિ. સંસારના પરના જે કાંઈ આ બધી માયારૂપ છે એનાથી એની ઉદાસીનતા, વૈરાગ્ય. જ્ઞાનનું ફળ વિરતિ છે. એ મોક્ષનું ફળ શું? તો કે એને આ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય. તે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય. એ અનંત ચતુષ્ટય છે એ એટલે એને તમામ પ્રકારના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ચારિત્રવરણીય અને અંતરાય એનો ક્ષય થયો છે. આત્માનું સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયું છે, સહજ સ્વરૂપ પ્રગટ થયું છે. તો આત્માના સહજ સ્વરૂપમાં જન્મ મરણ હોય તો કે અવતાર લેશે તો શું સમજવું? મોક્ષની સમજ નથી, અધૂરી છે. મોક્ષની સમજ અધૂરી છે, સહજ સ્વરૂપ નથી. એક એક વાત સમજીએ તો પછી આપણે કોઈ કોઈ મતના તુલના ટીકા કઈ કર્યા વિના જે છે એ સમજો ને. આપણે કઈ ટીકા નથી કરી. મોક્ષનું ફળ આ છે ભાઈ. જો ફરી જન્મ લેવાનો હોય તો એને મોક્ષ કહી શકાય નહીં, સીધી વાત. પછી તમે કહેતા હો કે ન કહેતા હો, પછી અમે કહીએ છીએ આનું કલ્યાણ કરવા કરશે ને, આનું કલ્યાણ કરવા કરશે ને, આમ કરશે ને તેમ કરશે ને, એ વાત બધી રાખ. મોક્ષનો અર્થ સીધો આ છે, સહજ સ્વરૂપ છે. અને આત્માનું સહજ સ્વરૂપ જન્મ મરણ નથી, ગતિ આ ગતિ નથી, આ આત્માનું સહજ સ્વરૂપ નથી. જો આપ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય અને કોઈ મત સાથે સંબંધ નથી, આ તત્વ છે. જૈન દર્શન કે તો આ, અને જૈન દર્શન નહીં ના પાડે તોય આ, તો જૈન દર્શન ખોટું. આ વિતરાગ વિજ્ઞાન છે અને એ મતભેદાતીત આ તત્વનું દર્શન છે. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ. કોઈ આગ્રહ કરિશ્મા રહસ્યને પકડજે, સૂત્રને પકડજે કે આત્માનું મોક્ષનું ફળ કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટયનું પ્રગટવું તે છે, અને તેના કારણમાં નિશ્ચય વ્યવહારરૂપ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ છે. આ એનું યથાર્થ કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. સમ્યક દર્શન કહેતા પોતાના શુદ્ધ આત્માની અંશે પ્રતીતિ, અનુભવ, આત્મ પ્રતીતિ. આત્મ પ્રતીતિ વિના આત્મસિદ્ધિ થાય નહીં. તો ત્યાં એ કહ્યું છે, અને સમ્યક જ્ઞાન, આત્મા સંબંધી પૂર્ણ જ્ઞાન, આત્મા જેમ છે તેમ જાણવો, તે સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. સમ્યક જ્ઞાન એટલે પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ તત્વથી તેમ જાણવું, તે સમ્યક જ્ઞાન છે. અને સમ્યક ચારિત્ર, તો જે દર્શન થયું અનુભવમાં અને જે જ્ઞાન થયું, તદ અનુસાર એનો જે વ્યવહાર છે તે સમ્યક છે. યથાખ્યાત ચારિત્ર શબ્દ છે. યથાખ્યાત એટલે મને તે તત્વની જેવી ઓળખાણ થઈ એવું એનું ચારિત્ર. તો મેં આત્માને જાણ્યો અને કશાય કર્યા, મને સંકિત થયું એટલે દર્શન થયું આત્મા શું છે એ બધા શાસ્ત્રો વાંચી લીધા છે, અને કશાય થયો, ક્રોધનું વર્તન કર્યું, માયાનું વર્તન કર્યું, રાગ દ્વેષ કર્યા, તો શું થયું? તો કે એ દર્શન ને જ્ઞાન જે હોય તે ચારિત્ર. કેમ કે આત્માનું ચારિત્ર શું છે? સમતા. આત્માનું ચારિત્ર સમભાવ છે. તો આત્માનું યથાખ્યાત ચરિત્ર એટલે જે આત્માને અમે સમજ્યા છીએ, જેનું અમને જ્ઞાન છે, એનું લક્ષણ, એનું ચારિત્ર તો એ છે કે એ સંભાવી છે. આત્મજ્ઞાન સમદર્શિતા. જો સમદર્શિતા પણ નથી તો ઓલું આત્મજ્ઞાન નથી. અને એનું લક્ષણ કીધું કે વિચારે ઉદયપ્રયોગ. સમદર્શિતા તો જ આવે ને, સમદર્શિતા હોય તો જ આ ઉદય પ્રયોગ થાય. એ વિચરે એને કોઈ પણ પ્રકારનું આ જોઈને આ નહીં ને આ ચાલશે નહીં એવું કોઈ ન હોય. સમદર્શીપણું, વસ્તુ જેમ છે તેમ, પ્રારબ્ધ જેમ છે તેમ એને સ્વીકાર છે, એને કંઈ એમાં બદલ કરવાનો વિકલ્પ નથી. તો વિચરે ઉદય પ્રયોગ, આ ત્રણ એના લક્ષણ, આત્મજ્ઞાન, જ્ઞાનનું ફળ સમદર્શિતા, અને સમદર્શિતાનું ફળ ઉદય વિચરે, ઉદય પ્રમાણે વિચરે, ઈચ્છા પ્રમાણે નહીં એટલે ઈચ્છાનો નાશ, આ એનું સ્વરૂપ છે. બરોબર જો સમજાય, સમજીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, તો આ ત્રણ જે રત્નત્રય છે એ જ યથાર્થ મોક્ષનું કારણ છે એમ યોગેન્દુ દેવ પ્રભાકરને કહે છે કે મોક્ષ એટલે સહજ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, તે મોક્ષ છે. એનું ફળ, તને મોક્ષ થયો કે નહીં એને માટે કોઈ શંકા નહીં કરવી. જેનો થયો છે મોક્ષ, જે દેવ છે, કાંઈ વાંધો નહીં. આના ચાર વસ્તુ કીધી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. આ ચારે ચાર એના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ચારિત્રવર્ણીય અને અંતરાય, આ સમાપ્ત થાય એ મોક્ષનું ફળ છે. જો એ ઊભા હોય તો મોક્ષ અધૂરો છે, મોક્ષ અપૂર્ણ છે, મોક્ષ પૂર્ણ નથી. આ એનું ફળ છે. ફળ તો મળવું જ જોઈએ. કોઈ પણ વૃક્ષ થયો એટલે એનું ફળ છે, ફળ મળ્યું એટલે વૃક્ષ થયું, એમ અહીંયા મોક્ષનું ફળ છે. અને એનું કારણ શું, આ કેમ આપ મળે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. જો સમ્યક શ્રદ્ધાન હશે, સમ્યક જ્ઞાન હશે, અને તે જ અનુસાર જેવું શ્રદ્ધાન અને જેવું જ્ઞાન તેવો જ વ્યવહાર, ચારિત્ર હશે, વૃત્તિ પ્રવૃત્તિ એક જ હશે, તો એને કહેવાય કારણ. આ કારણ હોય તો આ કાર્ય આવ્યા વિના રહે નહીં. આ જો કાર્ય બીજું આવે તો સમજી લઉં કે ક્યાંક ગરબડ છે, કાં દર્શનમાં ગરબડ છે, કાં જ્ઞાનમાં ગરબડ છે, અને કાં ચારિત્રમાં ગરબડ છે. અહીંયા તો એ આત્મા પોતાનું સહજ શુદ્ધ સ્વરૂપ તો ત્યારે જ પ્રાપ્ત કરે છે કે તે ત્રણેય અભેદ પરિણામથી રહે જ્યારે વર્તે તે આત્મા. તેહ માર્ગ જીનનો પામ્યો રે, કેમાં પામ્યો? નિજ સ્વરૂપ. એનું મોક્ષ માર્ગ એ નિજ સ્વરૂપ ત્યારે જ પામે. અભેદ પરિણામ દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એમાં ક્યાંય ત્રણ વચ્ચે ભેદ નહીં. જેવું શ્રદ્ધાન એ જ વસ્તુનું પૂર્ણ જ્ઞાન અને એ જ પ્રમાણે એનું વર્તન. આ ત્રણેયને ક્રમપૂર્વક જીન આજ્ઞા પ્રમાણે તને કહીશ, જેથી યથાર્થ પરમાર્થનું તું રહસ્ય જાણીશ. અધ્યાત્મ માર્ગ એને જાણવાના અનેક પ્રકારના વિવિધ પ્રકારના વ્યવહાર માર્ગ છે, પણ જેને સાચો સાધક છે એના રહસ્યને પહેલાં જાણે, પછી બહારના માર્ગને અપનાવે, તો બહારના માર્ગને અપનાવવામાં એને ક્યાંય ભૂલ ન થાય, ક્ષતિ ન આવે, અને આવે તો એ છોડી દે, આગ્રહ ન પકડે. એ મતાર્થી કોઈથી બની નહીં શકે, એ આત્માર્થી જ રહેવાનો. એ સમજે કે મારા આત્માના તત્વને પ્રાપ્ત કરવામાં આ ઉપકારી નથી. વાત ગમે એટલી સારી હોય, બહુ સરસ તમે બધા કહો છો, બધા ભેગા મળીને કહો છો, તો પણ વાત બેસતી નથી. આ મેજોરિટીના નિર્ણયથી ન ચાલે, ધીઝ નોટ એ ડેમોક્રેસી. આ સત્યની અનુભૂતિ એ એક વ્યક્તિને હોઈને આખું જગત વિરોધમાં હોય. એક વ્યક્તિને સત્યની અનુભૂતિ છે ને આખું જગત વિરોધમાં હોય, અને બધા જ શાસ્ત્રો સાથે વાદ વિવાદ લઈને કે તાર તું ખોટો છો, તો પણ જેને સત્યની અનુભૂતિ છે એમ કે એને આ જ સત્ય છે, એ સિવાય કશું નથી. એટલે સાધક ક્યાંય મતાર્થી બની શકતો નથી. જો એને પરમાર્થ માર્ગનું રહસ્ય જાણ્યું હોય કે મોક્ષ શું, મોક્ષનું ફળ શું અને મોક્ષનું કારણ શું, એ જો જાણે તો અત્યારે માર્ગ ગમે તે મળે. અત્યારે જુદા જુદા પ્રકારની ઉપાસના પદ્ધતિ છે, આરાધના છે, પૂજા પદ્ધતિ છે, અનેક પ્રકારનો છે, જે હોય તે. એ સમજે કે મને આમાં રહસ્ય હું જાણું છું, આને જેટલું ઉપકારી એટલું મારું કામ, બાકીનું બધું ગમે તેટલું સારું હોય તો પણ મારા માટે કોઈ ઉપકારી નહીં. એટલે એને મત નથી બંધાતો, આગ્રહ નથી બંધાતો. એ કે બહુ સરસ છે, સારું, તારા માટે કદાચ સારું હશે તો આપણે અનુમોદ ના કરીએ કે તને મજા આવે છે ને એનાથી, તારે સારું લાગે છે ને, તારા પરિણામ સુધરે છે તો તારા માટે બેસ્ટ, આપણને ક્યાં વાંધો હતો. કોઈ વસ્તુ કોઈ જીવને ઉપકારી થતી હોય તો વાંધો છે, પણ સાધક તો રહસ્યથી આગળ વધે. એટલે એ આગ્રહ મતનો ન રાખે, પદ્ધતિનો ન રાખે, પણ ફળનો રાખે કે આ ફળ પ્રાપ્ત થવું જોઈએ, આ મને મળવું આ જોઈએ. હું ધર્મ કરું ને મારા રાગદ્વેષ ન ઘટે, હું ધર્મ કરું ને વિષય કષાયની વૃત્તિઓ પાછી ન વળે, તો જરૂર કંઈક મારો ધર્મ ખોટો છે. હવે એની ચર્ચામાં હું નહીં પડું કે ના સરસ છે, રામથી કીધું છે ને આણે કીધું, મારે એની યાર કંઈ કામ નથી, પરિણામ મને મળતું. સાધક પરિણામલક્ષી થાય જ્યારે એ માર્ગની સાધનાનું રહસ્યથી પરિચિત હોય, તો એ પરિણામલક્ષી થાય. અને પરિણામલક્ષી સાધક મતાર્થી ન હોય કોઈની, એ આત્માર્થી હોય. કામ એક આત્માર્થનું અને માત્ર મોક્ષ એ માથાકૂટ બીજી ન કરે કે બહુ સરસ, એ સારું હોય તો તને મુબારક, ચર્ચા કરીને શું કરવું છે. મર્મ જાણવો છે ધર્મનો, અને મર્મ પકડીને ધર્મનું આચરણ કરવું છે. રહસ્ય જાણવું છે મોક્ષ માર્ગનું, એ રહસ્ય જાણ્યા પછી એ રહસ્ય પ્રમાણે ચલાય છે, એ મોક્ષ માર્ગની મારે આરાધના કરવી છે. પહેલા વહેલા યુગેન્દુ દેવ પ્રભાકર ભટ્ટને જેવી એને ઈચ્છા થઈ કે ભગવાન મારે આત્મા પ્રાપ્ત કરવો છે, અને પહેલા વહેલી શિખામણ આપી દીધી કે જિનેશ્વર ભગવાને જે કહ્યો છે તે પ્રમાણે હું તને આ મોક્ષ, મોક્ષનું ફળ અને મોક્ષના કારણ કહું છું, તે તું સાંભળ તો તું તેના યત રહસ્યને પામીશ. આગળ
ધર્મ અર્થ ને કામથી મોક્ષ શ્રેષ્ઠ સુખખાણ કહે જ્ઞાનીઓ કેમ કે સુખ અન્યથી ન જાણ. હે જીવ, ધર્મ અર્થ અને કામ એમ બધા પુરુષાર્થોમાં જ્ઞાનીઓ મોક્ષ પુરુષાર્થને ઉત્તમ કહે છે, કારણ કે મોક્ષ સિવાય બીજા પુરુષાર્થોથી એક મોક્ષ પુરુષાર્થ જ પરમ સુખરૂપ છે. ધર્મ શબ્દથી અત્રે પુણ્યનું ગ્રહણ છે. અર્થ શબ્દ પુણ્યના ફળરૂપ રાજ્ય વૈભવ આદિના અર્થમાં છે અને કામ શબ્દનો અર્થ સંસારના ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થવી તે છે. પણ આ ત્રણેયથી પરમ સુખ મળતું નથી. એક મોક્ષ જ અત્યંત અનંત આનંદદાયક તથા પરમ શાંતિનું ધામ છે. તેથી બધા પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ છે એમ વિતરાગ સર્વજ્ઞ ભગવાન કહે છે. બીજા પુરુષાર્થો આત્મામાં આકુળતા ઉત્પન્ન કરવાવાળા છે તથા વિતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતના આસ્વાદથી વિપરીત છે, માટે સુખ આપવા સમર્થ થતા નથી. હવે આ મોક્ષના સુખનું કારણ કહે છે કે બધા જ્ઞાનીઓ ધર્મ અર્થ અને કામ તથા મોક્ષ એ બધામાંથી જ્ઞાનીઓ મોક્ષને પરમ બધા કરતાં ઉત્તમ કહે છે. કારણ એનું કારણ આપતા કહે છે કે મોક્ષ એ છે એ સુખની પ્રાપ્તિ કરાવે છે, એટલા માટે મોક્ષ એ જ મોક્ષનો પુરુષાર્થ એ જ પરમ સુખરૂપ છે. પછી ધર્મ માટે કહે છે કે ધર્મ છે એનો અર્થ એ છે કે અહીંયા પુણ્ય ધર્મ કરવાથી પુણ્ય બંધાય છે. અર્થ શબ્દ પુણ્યના ફળરૂપ એટલે વૈભવ આદિના રાજ્ય વૈભવ આદિના અર્થમાં છે અને કામ શબ્દનો અર્થ સંસારના જે ભોગો છે એની પ્રાપ્તિ થવી તે છે. પણ આ બધાથી ત્રણેથી ધર્મ અર્થ અને કામ ત્રણેથી સુખ પરમ સુખની પ્રાપ્તિ થતી નથી. એક મોક્ષ જે છે એ અનંત આનંદદાયક અને સુખનું ધામ છે, ત્યાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે બધા પુરુષાર્થોમાં આ ચારેય પુરુષાર્થમાં મોક્ષ એનો ઉત્તમ પુરુષાર્થ છે એમ જીન ભગવાન કહે છે.
શું વાત આવી ગાથામાં? મુખ્ય
ધર્મ અર્થ અને કામ બધા
આકુળ વ્યાકુળ કરનારા છે, મોક્ષ સિવાય બીજું કંઈ
નથી.
અને જગતના જીવો સુખને ઈચ્છે છે. પ્રત્યેક જીવ સર્વજીવ, અહીંયા જ્ઞાનીએ એનું સૂત્ર મૂકી દીધું કે સુખની ઈચ્છ તો મોક્ષ સિવાય સુખ નહીં મળે. ભાઈ, જો તું ખરેખર સુખને ઈચ્છતો હો તો એનો ફેસલો આપી દીધો કે સુખનું કારણ શું? મોક્ષ. સુખનું કારણ ધર્મ નહીં, સુખનું કારણ અર્થ નહીં, સુખનું કારણ કામ નહીં. મોક્ષ મળે તો સુખ મળે, મોક્ષ મળે તો સુખ મળે એ પછી. પણ એ જો ધર્મ જ કરે, મોક્ષના હેતુ વિના કરે ધર્મ, પુણ્ય બંધાય. સમજવાનું એ છે કે સુખ ક્યાંથી મળે આ ચાર માંથી? ચાર પુરુષાર્થ કીધા ધર્મશાસ્ત્રોએ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. અહીંયા યોગેન્દુ કહે છે કે સુખનું કારણ મોક્ષ. જો આલો ત્રણની વાત કરીશ માં, પછી તું તો એથી આગળ વધીશ. હો ભાવી તારી વાત કરું કે ધર્મથી મોક્ષ થાય, પછી એમ કે અર્થ હોય તો ધર્મ થાય ને. બસ જો તૈયાર છે આ તો, એટલે નક્કી કરશે કે અર્થથી જ સુખ છે. સાબિત શું કરશે? અહીંયા જ્ઞાની વાત સ્પષ્ટ કરે છે કે જો સુખ જોઈતું હોય તો સાહેબ મોક્ષ સિવાય સુખ નથી. સર્વજીવ ઉત્તરાધ્યાયનમાં લખ્યું છે કે સર્વજીવ સુખને ઈચ્છે છે. દુઃખ કોઈને પ્રિય નથી, નાના જંતુથી માંડી અને દેવગતિના સુધીના બધા જ જીવોને જોઈએ છે શું સુખ. દુઃખ કોઈને પ્રિય નથી, કોઈને પ્રિય નથી. હવે ધર્મથી, અર્થથી અને કામથી આવું સુખ ન મળે એ સુખનું લક્ષણ નીચે આપ્યું છે કે બાકીના બધા પુરુષાર્થમાં સુખ મળે ખરું, પણ કેવું મળે? આકુળતા સાથે. આકુળતા એટલે ક્લેશ સંક્લેશ સાથેનું, કે આ સુખ મેળવું આ રહેશે કે હા. એટલે પર ઉપર આધારિત છે, પરાધીન છે, સ્વાધીન સુખ નથી. એક તો આ સુખ ટકશે કે નહીં, આવું ને આવું રહેશે કે નહીં, એ સુખનો સ્ત્રોત છે એ ક્યાંક કોક લઈ જશે. તો આમ સતત એને ક્લેશના પરિણામ જેને કહે ચિત્તની અંદર આ મળી ગયું એટલે શાંતિ નથી. આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ મળે એટલે આપણે મળ્યા પછી એની ઉપાધિ શરૂ થાય. પહેલાં મેળવવા માટેનો જબરદસ્ત સંઘર્ષ ચાલે. ઘરનું ઘર કરી લેવું છે, ગાડી લેવી છે, ધંધો કરવો છે, આમ કરવું, ફેક્ટરી પોતાની કરી લેવી છે, સંસાર પરિવાર મોટો વધારવો છે, આપણું નામ નામ બધું કર્યા પછી જેમ જેમ કરતો એમ શું થતું છે? ત્રણેય પુરુષાર્થથી સુખ મળી શકે, પણ એ સુખને પોતાના પ્રોબ્લેમ્સ હોય. કૃપાળુ દેવે કહ્યું કે સુખ સાચું કહ્યું પશ્ચાત દુઃખ તે. સુખનું લક્ષણ સુખ અનંત હોવું જોઈએ, કોઈ દી ખૂટે નહીં, અવ્યાબાદ હોવું જોઈએ, જેમાં કોઈ રીતે જગતની કોઈ તાકાત બાધા ઉત્પન્ન કરી શકે નહીં. સ્વાધીન હોવું જોઈએ, એ મારું જ, કોઈનું આધિપત્ય એના ઉપર હોય નહીં. કોઈની ઈચ્છા પ્રમાણે થાય, કોઈ આપે તો થાય, કોઈની કૃપા હોય તો થાય, એવું કાંઈ નહીં, કોઈની મહેરબાનીથી નહીં. તો સુખ અનંત, સુખ અવ્યાબાદ, સુખ સ્વાધીન અને પશ્ચાત દુઃખ નહીં. એ સુખ એવું કે જેમાં પશ્ચાત દુઃખની કોઈ સંભાવના નહીં. આ આકુળતા વિનાનું સુખ છે. આવું સુખ મળે તો એ નક્કી સૂઈ જાય કે બસ હવે આ સુખ મને મળ્યું છે, હવે આમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. પણ બાકીના પુરુષાર્થથી મળેલા સુખ તો આકુળતાવાળા છે. એટલે ફરીથી કહે છે કે હે શિષ્ય, જો સુખ જોતું હોય તો એ મોક્ષ સિવાય નથી, પહેલાં એ નક્કી કરી લે. સુખ જોઈતું હોય તો મોક્ષ સિવાય નથી, પછી મોક્ષ એનાથી મળે એ બધા યથાર્થ કારણમાં આવશે. અત્યારે સમજ આ છે કે બાકીના ત્રણેય પુરુષાર્થ કર તો તેનાથી સુખ મળશે, પણ એ સુખ આકુળતાવાળું હશે, જેને સુખ કહી શકાય એ સુખાભાસ કહેવાય, સુખ ન કહેવાય, સુખનો આભાસ. દુઃખ આવવાની સંભાવના છે એટલે જ આકુળતા છે. એને ખબર છે કે ટકવાનું, એટલે એની જાળવણી માટે, એની સુરક્ષા માટે સતત એનું ચિત્ત એ જ ઉદ્યમ કર્યા કરે. કેમકે પરાધીન છે એટલે બાજાર બીજાને ખુશ રાખીએ ત્યાં સુધી જ આ સુખ છે, બીજાની મહેરબાનીથી છે. આ બધા જ એના લક્ષણો કયા? તો સુખ તો મોક્ષનું સુખ તને મળે તો પેલા હે જીવ નક્કી કર, સુખ ઈચ્છે છે? પેલો પ્રશ્ન, સુખ ઈચ્છે છે તો મોક્ષ સિવાય બીજો માર્ગ નથી. એટલે પછી એનો ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ ગૌણ થઈ ગયા. ધર્મ પુરુષાર્થથી એને પુણ્ય બંધાણું અને પુણ્યથી સુખ મળે એવું બધું થયું, બરાબર છે, પણ એ સુખ કાયમી રહે ખરું? કારણ શું? પુણ્ય એ પોતે એની સ્થિતિ છે જ. પુણ્ય કર્મ એટલે શુભ કર્મ, કોઈ પણ કર્મને પોતાની સ્થિતિ છે. છે અને સ્થિતિ પૂરી થાય એટલે પુણ્યનો હિસાબ પૂરો થયો. પુણ્ય પૂરું થયું એટલે પાછો પટકાય. પુણ્યથી એ દેવલોકમાં ગયો અને અકલ્પ્ય સુખ પ્રાપ્ત થયા, પણ એ સુખ શાશ્વત નથી, એ સુખ અનંત નથી, એ સુખ સ્વાધીન પુણ્યને આધીન છે. હવે પુણ્ય પૂરું થયું ને જેવું ગળાની માળા કરમાઈ ગઈ, શરૂ થઈ ગઈ માથા પચાડે. વસ્તુને સરળ રીતે જો સમજી લઈએ તો આપણો પ્રશ્ન ઘણો સોલ્વ થઈ જાય. કે સુખ જોઈએ છે તો મોક્ષ સિવાય નથી, એ વાત ત્યાં મૂકી છે. શ્રેષ્ઠ સુખ એ મોક્ષ છે અને બીજા પુરુષાર્થથી તને સુખ મળશે કદાચ, એટલે કહેવું કે ધર્મથી પુણ્ય મળશે, અર્થથી એ પ્રકારનો વૈભવ અને ઐશ્વર્ય મળશે, કરોડોની સંપત્તિનો તું માલિક થઈ સંપૃતિ સમૃદ્ધિ આ બધી અર્થથી મળે, કામથી તને બધા ભોગના સાધનો અને સામગ્રી મળશે, પણ એનાથી પ્રાપ્ત થતું સુખ એ તત્કાલીન હશે, એથી વધારે નહીં, એ ક્ષણિક હશે. એનો કાળ કોઈનો 1000 વર્ષનો હોય એમ તું કે, અરે 33 સાગરોપમ હોય તોય પૂરું થયું ને, લિમિટ આવી ગયા. શાશ્વત સુખ ખરું? દેવોને ગમે તે વિમાનનું સુખ મળે એ શાશ્વત કે કાળા કાલ બાધિત? કાલાતીત નહીં. આપણે તો 10 મિનિટનું મળે તો ઘણું છે. પાપ કરીએ પણ થોડુંક સુખ મળી જાય તો ક્ષણિક અને ક્ષણભંગુર સુખની અંદર રાચતો આ જીવ ક્યારેય એ પોતાના સાધનામાં સ્થિર થઈ શકતો નથી. કેમ કે સાધનામાં શરૂઆતની અંદર જ અનાદિ અને અનંતના સંસ્કાર છે ને, એથી વિપરીત થોડો કષ્ટ પડે છે. સાધનામાં જીવ ગયો એટલે એણે જે સુખ માન્યું છે એનો અભાવ થાય. એને 1 કલાક સુધી માનો કે જાપ કરવા છે તો કે ચાનો પ્યાલો લઈને જાપ નહીં થાય, એટલે પહેલા વહેલા તકલીફ એ થઈ, હવે આ તો ટેવાયેલો છે કે આરામ ખુરશીમાં બેઠો છે અને ચા બાજુમાં પડી છે ટીપાઈ ઉપર, ઘૂંટડો લેવો છે અને વાત પરમાર્થની, જેટલો થાય એટલો ધર્મ કરવો. હવે સાચી સાધનામાં આવ્યો એટલે પહેલા વહેલા મુશ્કેલી થઈ, અનાદિનું એનું જે સંસ્કાર છે એનાથી વિપરીત થયો. એટલે એ ક્યારેય પોતે જે ક્ષણિક અને ક્ષણભંગુર સુખની અંદર ટેવાયેલો છે એ આવા સાધનાના કષ્ટ શરૂ થતા જ અટકી જાય આપણાથી. વાત પૂરી કરી દીધી. આપણાથી ન થાય એટલા શરીરથી ન થાય એટલું પણ વિચાર કરતો નથી. એ આપણે એટલે કેમ કે શરીર એ જ હું જ, શરીર એ જ હું, એટલે તું એમ કહેશ કે આત્માથી ન થાય કે આપણાથી ન થાય? તો આપણે એટલે શરીર લક્ષી ભાવ હોવાને કારણે એને તરત જ મર્યાદા આવી ગઈ. અહીંયા વાત કરી છે એટલે મોક્ષ ધર્મ અર્થ કામની અંદર દેહનો ઉપયોગ છે, દેહ સાધન છે. મોક્ષની જ્યાં વાત આવી ત્યાં દેહ ગૌણ થઈ ગયો. અને એટલે જ ઘણી વાર આપણે કહીએ છીએ કે શરીર સારું હોય તો ધર્મ થાય. ધર્મ થાય મોક્ષ નહીં થાય. ચાલો જવા દઈએ. ગાથા 3જીનો મર્મ સમજવા પ્રયત્ન કરીએ, રહસ્ય સમજવા પ્રયત્ન કરીએ કે જો સુખની કલ્પના હોય તો મોક્ષ સિવાય સુખ ન મળે. બધો જ કરવો પણ મોક્ષથી સુખ મળશે એ નક્કી કરવું. સુખ મોક્ષથી મળશે, વચમાં ક્યાંય મેળવ્યું, અર્થથી મેળવ્યું, કામથી મેળવ્યું, ધર્મથી મેળવ્યું, સારી ગતિના બંધ પડ્યા તો એને સુખ મેળવ્યું, આવી ભ્રમણામાં ક્યાંય પડવું નહીં. જો સુખ જોઈતું હોય તો સુખ અનંત છે, સુખ સ્વાધીન છે, સુખ અવ્યા બાદ હોવું જોઈએ, અને એ માટે મોક્ષ સિવાય બીજો કોઈ ઉપાય, બીજો કોઈ વિકલ્પ પણ આ સાધકને આ લક્ષ્ય કે લક્ષ્યની સ્પષ્ટતા આને કહે છે યોગની અંદર. પછી જુઓ જુદી જુદી પરિભાષાઓ ખૂબ આવે, પછી એમાં કહે છે પ્રણિધાન. યોગ શરૂ કરવો હોય તો કે પ્રણિધાન, ભાવના, અધ્યાત્મ, સિદ્ધિ, પછી વિઘ્ન જય, આ બધા એના પછી આ બધા યોગશાસ્ત્રો શીખીએ એટલે આવું ઘણું બધું આવે, આ બધું આવે. અને પછી એના ભેદ પ્રભેદનો અભ્યાસ કરે જેમ બને તેમ, પણ પ્રણિધાન તો જોઈએ જ. પ્રણિધાન ખોટું એની બધું અસાધના. પ્રણિધાન મોક્ષનું, ઈશ્વરનું, વિતરાગનું એક જ લક્ષ્ય, એકાગ્રતા. ઈશ્વર સાથેનું, લક્ષ્ય સાથેનું, પરમાત્મા સાથેનું આપણું જોડાણ, અનુસંધાન. આપણે તાર કોની સાથે સાંધ્યો છે એટલે ઘણીવાર કહીએ ટ્યુનિંગ, શબ્દ પ્રયોગ વાપરવો હોય તો ટ્યુનિંગ. પરમ તત્વ સાથે ટ્યુનિંગ નથી આનું, તું ભલે નબળો પણ જોડાણ કેની સાથે થવું જોઈએ? પરમ તત્વ, વિતરાગ પરમાત્મા સાથે બદલાઈ જાય છે. એટલે પછી આ તો ગયો. ચાલો એ વાત અહીંયા મૂકી છે કે આ રીતે મોક્ષ એ લક્ષ થઈ જાય. એટલે કેટલું સરસ આત્મસિદ્ધિની અંદર વાત મૂકી, કામ એક. જો એક વાત ન આવી ધર્મની, અર્થની કે કામની, માત્ર મોક્ષ અભિલાષ, એકેય અભિલાષા ન આવી, બાકી અભિલાષાનો ક્યાં પાર હતો? હા તોય ન આવે. આ લક્ષ સાધકને એવો બરોબર લક્ષ જોડી દે છે, આ એની ભૂમિકા સ્પષ્ટ થાય છે. અને મુમુક્ષુતાની ભૂમિકા વિના કોઈ કાળે એને મોક્ષની પ્રાપ્તિ થાય. અને આપણો કચાસ ક્યાં આવે છે? મુમુક્ષુતામાં જ વાંધા છે. આગળ
જો જીવ એ સર્વથી મોક્ષ શ્રેષ્ઠ ન ગણાય તો તે તજી ત્રણેયને જીનો મોક્ષ કયમ જાય? હે જીવ, જો સર્વ પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ ન હોત તો જીનેશ્વર દેવ ધર્મ, અર્થ, કામ આદિનો ત્યાગ કરી મોક્ષમાં જઈને શા માટે વિરાજત? માટે એમ જણાય છે કે મોક્ષ પદાર્થ સર્વોત્તમ છે. આગળ લેવું. પરમલોક શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કહે છે કે પર એટલે ઉત્કૃષ્ટ, મિથ્યાત્વ રાગાદિ રહિત અને કેવળ જ્ઞાની અનંત ગુણ સહિત પરમાત્મા તે પર કહેવાય છે. અને તે પરમાત્માનું અવલોકન, વિતરાગ, સમરસી ભાવનો અનુભવ તે પરલોક છે. નિશ્ચયથી પરમ શિવ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે શિવ કહેવાય છે. અને તેનો લોક એટલે અવલોકન, અનુભવ તે શિવલોક, અર્થાત મોક્ષ. તેવી જ રીતે પરમ બ્રહ્મ શબ્દથી કહેવામાં યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે જ પરમ બ્રહ્મ છે. અને તેનો લોક એટલે અવલોકન, અનુભવ અને તે બ્રહ્મલોક છે. પરમ વિષ્ણુ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તેમજ વિષ્ણુ અને તેનો લોક તે વિષ્ણુલોક, એમ પરલોક શબ્દથી મોક્ષ કહેવાય છે. બીજો કોઈ કલ્પનાજનિત શિવલોક આદિ છે જ નહીં. અત્ર સારાંશ એ છે કે પરલોક શબ્દથી કહેવા યોગ્ય પરમાત્મા જ ઉપાદેય છે, ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય કોઈ નહીં.
શું વાત આવે છે?
આ
આગળની ગાથામાં શું કીધું કે સુખનું કારણ મોક્ષ છે, બાકીના ત્રણ નહીં. હવે કે ના ના, એ ત્રણ એવું હોય, મોક્ષ શ્રેષ્ઠ તમે શું કામ કહો છો, કેવી રીતે કહો છો? તો આચાર્ય શું કહે છે? તો આ બધા જીનેન્દ્ર છે એ પરલોક શું કામ જાય આ છોડીને? તો એને અર્થ, ધર્મ અને કામ એમાં વાંધો હોય કઈ? અને એને તો એ પૂરેપૂરી હતી જ, એ બધા રાજા થઈને જ ત્યાગ કર્યો, ચક્રવર્તીએ ત્યાગ કર્યા છે. બધા કોઈને કોઈ નોકરી કરવા જવું પડે, ઘરના કામ કરવા પડે, હે ખબરના પોરમાં જેને ફેક્ટરી ઉગાડવી પડે, ભાઈ મારે બધું શરૂ કરવું પડે. આ એકે જે કંઈ કહીએ, આ બધા મહાત્માઓના જીવન જોઈએ તો અર્થથી ને કામથી તો એ બધા પૂર્ણ સુખી હતા. અને ધર્મ કરવો હોય તો એવો કરી શકે સામાન્ય, જેથી પુણ્યની પરંપરા તો ચાલુ રહી, એમાં એને કંઈ વાંધો ન હતો. આ બધું આયલા કરે, ઓલું ખતમ થાય, નવું ઊભું થાય. પણ સાચું સુખ ત્રણેયથી શ્રેષ્ઠ, સર્વથી શ્રેષ્ઠ મોક્ષ જો ન ગણાય તો ત્રણેયને તજીને ધર્મ પુરુષાર્થને, અર્થ પુરુષાર્થને અને કામ પુરુષાર્થના બધા જ વ્યાપાર ઉદ્યમ પ્રવૃત્તિને છોડીને, સર્વસંગ પરિત્યાગ કરીને, આ ત્રણ પુરુષાર્થ સંઘના છે અને મોક્ષનો પુરુષાર્થ અસંગનો છે. એ ત્રણેયને છોડીને આ જીનેશ્વરો અથવા મુક્તાત્માઓ એ મોક્ષે કેમ જાય? તો પછી એનો મતલબ એ કે એ ઓછી સમજવાળા હતા, અથવા એને કંઈ ખબર પડતી નથી. એના કરતાં આપણને એ જો પાછા આવે તો અમે એને અને એને જે ભૂલ કરી છે એ આપણે ડોક્ટર આપણે નથી કરી. ભગવાન તમે રાજ છોડી દીધું, અમે હોય તો. નંદીવર્ધન એમ કહે કે ભાઈ તમે ભલે નાના છો તો પણ ચાર ગાદીએ તમે આવો, મારી ઈચ્છા નથી. રાજનો જે નિયમ હોય તે ભલે રહ્યો, પણ હે વર્ધમાન આ સુકાન તમે સંભાળો. તો વર્ધમાન ના પાડે આપણે હોય તો. જેવી ઈચ્છા અહીંયા વાત મૂકે છે સરસ, કે તો પછી આ બધા ત્રણેયનો ત્યાગ કરીને, આ ત્રણથી શ્રેષ્ઠ છે આગલી ગાથામાં કહ્યું, અને એ શ્રેષ્ઠ પ્રાપ્ત કરનાર આ જે પરમાત્મા, પરમ તત્વ, વિતરાગ, ઈશ્વર જેને દેવ કહીએ, આ બધા એને શબ્દપ્રયોગ ગાથામાં છે. પરલોક માગધીમાં પણ પરલોહી છે, સંસ્કૃતમાં પણ પરલોક છે, અને ગુજરાતીમાં એને મૂક્યું છે મોક્ષ. પણ એ પરલોકે શું કામ જાય? આ લોકની અંદર શું કામ ન રહે? ધર્મ આ લોકમાં થાય, સિસ્ચિલા ઉપર ધર્મ ન થાય, ત્યાં પછી દેરાસર કેટલા ને અપાસરા કેટલા. ધર્મ આ લોકમાં થાય, અર્થ આ લોકમાં થાય, કમાવવું હોય તો ત્યાં પછી વેપાર કરવા બેસે, દુકાન ખોલાય, અને કામ પણ ભોગ્યની સામગ્રી બધી અહીંયા છે, ત્યાં તો આત્માના સુખના ભોગ સિવાય બીજું કંઈ. આ પરલોક જે છે એ પરલોક આ પરમ સુખની પ્રાપ્તિનો લોક છે, અને પરમ સુખમાં આવા કોઈ આયોજનો છે નહીં. તો આ જીનેશ્વરો એ પરલોક શું કામ જાય? આ લોકમાં ન રહે. અને આ પરલોકને જુદા જુદા લોકોએ જુદું જુદું પણ બધાએ કીધું છે કે અત્યંત સુખ, શાશ્વત સુખ, શાશ્વત અભ્યાબાદ સુખ, આવું સુખ જે છે એને પરલોક કહીએ છીએ. એટલે કોઈએ કીધું બ્રહ્માને માનનારા બ્રહ્મલોક, વિષ્ણુને માનનારા વિષ્ણુલોક, અને શિવને માનનારાને શિવલોક, અને એથી આગળ વેધા પછી કોઈએ ગોલોક કીધું, એથી આગળ વેધા કોઈ એને અક્ષરધામ કીધું, જે કયો એ. પણ સ્થિતિ શું છે? તો ત્યાં સુખ કે સુખ સાથે દુઃખ ભેગું, કૈલાસવાસ કહીએ કે જે શબ્દ. પરલોક એટલે આ લોક નહીં, આ લોકની ઝંઝટ નહીં, આની માથાકૂટ નહીં, આની મુશ્કેલીઓ નહીં, આની સમસ્યા નહીં, એ પરલોક સીધા. આપણે પરલોક જવું છે, પરલોકની ચિંતા કરતું. પરલોક એટલે અહીંયા વાત મૂકી છે મોક્ષ, કે જ્યાં સાચું સુખ, એકાંત સુખ, સત્ય સુખ જીવને મળે. જીવને સતસુખનો વિયોગ છે. પદાર્થનું સુખ તો મળે છે, જીવને સતસુખનો વિયોગ છે, પોતાને ભૂલી ગયો છે. 200માં આંખમાં પહેલો વાક્ય છે તો સતસુખ નથી મળતું. સુખ તો મળે છે, ભૂખ લાગે તો રોટલા મળે છે, તરસ લાગે તો પીવાના ડ્રિંક્સ મળે છે બધા, પણ સતસુખ નથી કે જે મળ્યા પછી બીજી ઈચ્છા મેળવવાની થાય. એવું અનંતું, એવું શાશ્વતું, એવું અવ્યાબાદ, એવું સ્વાધીન, આવું સુખ નથી મળતું. એ સુખ તો કે પરલોકની યાત્રા કરો, પરલોકનું કામ કરો, પરલોકનો ધર્મ કરો, આ લોકની ચિંતા નહીં પરલોકની કરો, એમ વારંવાર શબ્દ પ્રયોગ આપણે ત્યાં આવે. પરલોકનો અર્થ ભલે જે જેને જે કરવો એ કરે, પરલોકનો અર્થ એટલો જ કે આ લોકનું કોઈ દુઃખ કે દુઃખના કારણો જે અહીંયા વિદ્યમાન છે તે ત્યાં નથી. અને જીવને પોતાને પોતાનું સ્વાધીન, શાશ્વત, અનંતુ અને અવ્યાબાદ સુખ છે, અક્ષય સુખ છે, જે સુખ કદી ખૂટે નહીં. આવો લોક તો બધા જ ધર્મની અંદર વાત પરલોકની છે, અને પરલોકનું સ્વરૂપ એટલે મોક્ષ. અન્ય દર્શનમાં લોકના જુદા જુદા નામ આપ્યા છે, જૈન દર્શનમાં મોક્ષ શબ્દમાં બધી વાત મૂકી દીધી કે આ મોક્ષ. મોક્ષ છે કે જ્યાં આત્મા પોતે પોતાના સહજ સુખનો સ્વામી છે. હવે એના સુખને કોઈ છીનવી શકે નહીં, કોઈ બાધા કરી શકે નહીં, કોઈ એનો અંત લાવી શકે નહીં. આવું જે સ્થળ છે અથવા જે પ્રદેશ છે એને પરલોક કહે છે. બસ પરલોક આપણો સુધરી જાય એમ કહે તો એ પરલોકની આ વાત મૂકી છે કે કોઈ બાકીના છે નહીં. પરલોક શબ્દથી તો આ પોતાનું પરમાત્મા પદ જ્યાં છે, જ્યાં પ્રાપ્ત થાય છે એ પરલોક છે. પ્રશ્ન એટલો જ કર્યો છે અહીંયા કે જો એ મોક્ષ સુખ શ્રેષ્ઠ ન હોય તો આ કોઈ જીનેશ્વરો છે એ મોક્ષે ગયા, અથવા બીજામાં એમ કે બ્રહ્મલોકે ગયા, કોઈ વિષ્ણુ લોકમાં ગયા, કોઈ ગોલોકમાં ગયા, કોઈ અક્ષરધામમાં ગયા, એ જાય ખરા? જો એ શ્રેષ્ઠ ન હોય તો, જો આ લોકના ત્રણ પુરુષાર્થ શ્રેષ્ઠ હોય તો કોઈ ધર્મની અંદર પરલોકની વાત આવે ખરી? તો એમ જ કે બ્રહ્મલોકે જવાની શું જરૂર છે, શિવલોકે જવાની શું જરૂર છે, વિષ્ણુલોકમાં જવાની શું જરૂર છે, ગોલોકમાં જવાની શું જરૂર છે, ઇન્દ્રલોકમાં જવાની શું જરૂર છે? તો કે ના, એ જ સર્વથી શ્રેષ્ઠ છે. જો આ ત્રણથી શ્રેષ્ઠ ન હોત તો જગતની અંદર જેટલા જેટલા આ વંદનીય પુરુષો છે, જેની આપણે આરાધના કરીએ છીએ, જેને ઈશ્વર માનીએ છીએ, એ કોઈ ઉપર જાત? એ તો અહીંયા જ સામ્રાજ્ય જમાવીને બેસી જાત, એ એક કઈ છોડત નહીં. તો જનકને મિથિલા છોડવાની જરૂર ન હોય, મીરાને ચિત્તોડનું રાજમહેલ છોડવાની જરૂર ન હોય. એક નાના નાના ઉદાહરણથી કોઈ આ બધું, અને આ બધા જ લોકો જેને જેને જે મહાત્મા પુરુષોની પરંપરા છે, મુક્ત આત્માઓની પરંપરા છે, એમને બધું જ છોડ્યું છે. કૃષ્ણે દ્વારિકા છોડી છે, પાંડવોએ હસ્તિનાપુર છોડ્યું છે, યુદ્ધ પછી જે પ્રાપ્ત થયું એ પણ છોડ્યું છે, રામે અયોધ્યા છોડી છે, સરયુમાં સમાધિ લીધી છે. આ દરેકે દરેક એ બીજે ગયા છે. અહીંયા જો શ્રુષ્ટ હોત, અહીંયા સુખ મળત, અને આ ત્રણ પુરુષાર્થમાં રહીને, એટલે આ લોકમાં રહેવાય, ત્રણ પુરુષાર્થ કરવા હોય તો આ લોકમાં, આ ત્રણ પુરુષાર્થથી પર થઈએ તો મોક્ષની અંદર, એ પરલોકમાં થાય. મોક્ષ આ લોકની અંદર એની સ્થિતિ પરલોક છે. તો બીજા આ બધા શું કામ જાત? ત્યાં એક જીનની વાત નથી, આવા અનંત આત્માઓ જેને આપણે કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, ઈશ્વર કહીએ, આ બધા આ લોકના આ ત્રણ પુરુષાર્થ છોડીને જાત શું કામ? એને અહીંના પુરુષાર્થમાં શું વાંધો હતો? એને કોઈ નોકરી મત કાઢી મૂક્યા હતા? એનું એનું રાજ કોઈ છીનવી લીધું તો માટે ગયા હતા? અરે છીનવાયેલું પાછું લીધા પછી ગયા, મળી ગયા પછી ગયા, પ્રાપ્તિ પછી ગયા છે. રાજ લઈ લીધું કૌરવો એટલે હવે મેં જાય છે વનમાં, હિમાલો ગાળવા ગયા, નહીં. એક એક વાતને જો સમજીએ તો આ બધા લોકની અંદર જનારા અનંતા જે કંઈ દૈવી આત્માઓની આખી કથાઓ છે, વિષ્ણુ લોકની હોય, બ્રહ્મલોકની હોય, શિવલોકની હોય, તમામ લોકો જે છે એ શંકર કૈલાસમાં બિરાજે છે. આવો ને અહીંયા રાજ કરો તમે. ના, શ્રેષ્ઠ સુખ તો ત્યાં છે. એ વાત કે મોક્ષ એ જ સુખનું કારણ છે અને મોક્ષ એ જ આ ચારેય પુરુષાર્થની અંદર શ્રેષ્ઠ. જો એ ન હોત તો આ એકેય આ મહાન પરંપરાના પુરુષો કોઈ આ લોક છોડીને પરલોક જવાની વાત કરત નહીં, જાત જ નહીં પેલા પોતે. બરોબર છે? એટલે એની પ્રધાનતા છે, સુખ માટે મોક્ષની પ્રધાનતા છે, બાકીની નહીં, ત્રણ પુરુષાર્થની નહીં. અનિલભાઈ પ્રકાશ પાડો ને કઈક, અઘરો પ્રશ્ન છે. શાંતિભાઈ, સુધીરભાઈ, શું કેવું? એને અનુભૂતિ ક્યારે થઈ? ધર્મ અર્થ છોડ્યો ત્યારે થઈ કે ધર્મ અર્થને પકડીને થઈ? તો આ ટાઈમ પૂરતો તો દુખી નથી ને તું? દિલીપભાઈ, બરોબર, શું કામ આવીએ છીએ? એટલે અહીંયા સુખની અનુભૂતિ થાય છે પણ આપણી અલ્પ થાય છે અને એ બધા મહાત્મા પુરુષોને પૂર્ણ થઈ, કારણ કે એની સાધના એને ઘનિષ્ઠ કરી, આપણી સાધના આપણે મર્યાદિત કરીએ છીએ, સુપર ફ્લુઅસ કરીએ છીએ. તો હેતુ એ જ છે સમજવાનો કે બાકીના ત્રણને ગૌણ કરો, એ અત્યારે ધર્મનો સહારો લઈ અને અર્થ કર્મ અને અર્થને કામને ગૌણ કર્યા, ધર્મમાં સ્થિર થયા અને ધર્મમાં સ્થિર થઈને પોતાના અંતરમાં ઉતરે ત્યારે ધર્મને પણ ગૌણ કરે. ધર્મ સંન્યાસ યોગ શું કહે છે કે પછી એને વિધિ વિધાન યમ નિયમ એનાથી પણ પર પોતાના આત્મ સ્વરૂપમાં એક થતાં એને ધર્મ પણ ગૌણ થઈ ગયો. એટલે બધા બાહ્ય આચારના જે કંઈ છે એ બંધનો પણ એમને અહીંયા છૂટી ગયા, પછી કંઈ રહેતું નથી. તો એ જે મોક્ષ તો આત્માનો થાય છે, એટલે આત્મા જ્યાં સુધી પતિ સહયોગી છે અને અયોગી છે એ એક અવસ્થા છે, પણ પહેલાં અનંતકાળથી સહયોગી હોવાને કારણે સહયોગી અવસ્થામાં જ પહેલાં એ પોતે પોતાના આત્માને મુક્ત કરે છે. અનંત ચતુષ્ટય સહયોગીને પ્રગટે, અયોગીને નહીં. મોક્ષનું ફળ અનંત ચતુષ્ટય, એ અનંત ચતુષ્ટય કોને પ્રગટે? સહયોગીને. એટલે દેહધારી છે, અનંતકાળથી છે, પણ અર્થ છોડ્યું, કામ છોડ્યું. પહેલાં વહેલાં એ અર્થ કામ છોડે, પછી અર્થ છોડે. કેમ કે જેને કામ નથી એને અર્થનું કોઈ પ્રયોજન. અર્થનો ઉદ્યમ ક્યાં સુધી છે? કામ છે ત્યાં સુધી, ઈચ્છાઓ છે ત્યાં સુધી. ઈચ્છાઓ જો ઓછી છે તો એને અર્થની પ્રવૃત્તિ કરી. આ તો કામમાંથી આપણે નિવૃત્ત નથી થતા. એટલે કહ્યું કે કામ એક આત્માર્થનું, અહીંયા કામ આત્માર્થનું નથી. કામ તો હજાર પ્રકારના લઈને બેઠા છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા ખા નાશ તબ મીટે અનાદિ. અરે ઈચ્છા છે અત્યારે પ્રત્યેક જીવમાં પ્રબળમાં પ્રબળ. જો કોઈ પુરુષાર્થ કામ કરતો હોય તો કામ પુરુષાર્થ છે, અને કામ પુરુષાર્થના જોરથી એ અર્થ પુરુષાર્થ કરે છે. એનો કામ પુરુષાર્થ નબળો થાય કે મારે બે કાંઈ કરવું નથી, કેના માટે કરવું છે, મારે કાંઈ જોઈ બે રોટલી ખાવીને શું, એનો અર્થ પુરુષાર્થ ઉપડશે. પણ જેને એમ કે બે રોટલી ખાવી છે નહીં પણ આઠ પેઢી માટે લઈ જવું છે, મૂકી જવું છે, વારસો કરવો છે, આટલા પૈસા આવવા જ જોઈએ, તારે જોતા નથી, તું મરીશ ત્યાં સુધી ખૂટે, તોય પણ કામ પુરુષાર્થ મંદ ન થાય, એનો અર્થ પુરુષાર્થ કોઈ દી અટકે નહીં. છૂટતું જાય ધર્મમાં, છૂટતું જાય, અને અર્થ ને કામને છોડવા પડે, આટલો ફેર પડે સાધનાની અવસ્થાની અંદર. કેમ કે ધર્મનું ફળ વિરતિ છે. ધર્મ કરવો એટલે જ્ઞાન, અને જેવું જ્ઞાન આવ્યું એટલે એનો આ એનો સનાતન પ્રશ્ન છે ને, આજ છે કે મને પેલા આત્માનો આનંદ આવી જવો જોઈએ પછી બધું છોડવા તૈયાર છો. આ મૂંઝાણો છે ત્યાં એ કે આ બધાને પેલા એને અનુભવ થયો, જીવતા થયો, પછી છોડ્યું ને બધું. પછી નથી છોડ્યું ભાઈ, પછી નથી છોડ્યું. ક્રમ તો સમજ. એમણે પેલા કામ છોડ્યો. કોઈ મહાવીરને રાજ્યની ભોગવવાની કોઈ ઈચ્છા નથી, અને તો રાજ્ય કારભારનો અર્થ કરવાની કઈ જરૂર, અને તો ધર્મ લીધો. અને ધર્મમાંથી જ્યારે કેવળ ન થતા ઉતરી ગયા તો કોઈ ધર્મના બંધનો પણ રહ્યા નહીં. માર્ગના ક્રમને જો સમજીએ તો આ રહસ્ય કહેવાય. એમને મળ્યું તું એટલે એને બધું કર્યું, એમને એને છોડ્યું માટે મળ્યું. ક્યાંથી શરૂ કરવો, ઉલટો ક્રમ શરૂ કરવો કે આ ક્રમ શરૂ કરવો? એટલે અમને જો પેલા સુખ મળે તો અમે આ છોડીએ ને. તારો ભાઈ બન છે એટલે આવી અવઢવની સ્થિતિમાં છે ત્યાં સુધી મોક્ષ જ સુખનું કારણ છે. ગાથા નંબર 3 હજી પકડાય નહીં, પકડાય નહીં ત્યાં સુધી. એટલે આ વિચાર કરવાનો છે. આ તો આ સૂત્રો મળે, આ સૂત્રો મળે એટલે કંઈ અત્યારે ને અત્યારે કંઈ પરિણામ આવી જાય, આને આ સ્વાધ્યાયની અંદર બધાનો મોક્ષ થઈ જાય, સમજ આવે, રહસ્ય મળે, સમજ આવે. આપણી ગેરસમજ હોય એ થોડી મંદ થાય. આપણને એમ હોય કે બીજું મળે તો જ થાય ને, એવું નથી. તું આ કર, તને કહે છે આ, આ જીનેન્દ્ર એ કીધું છે કે મોક્ષનું કારણ છે, તો મારે અત્યારે અર્થ કામને ગૌણ કરવા, છોડવા, આ જ મોક્ષનું કારણ છે. માટે ધર્મના આધાર ઉપર મોક્ષે જવું, મોક્ષ જવા માટે ધર્મ પુરુષાર્થ છે. જેને અર્થને કામ કરવો છે ને તો ધર્મની જરૂર જ નથી. અરે કમાવું ને ધર્મ કરવો, નીતિ ને વેપારી બે હાલે. પૈસો પેદા કરવો હોય તો તરત કે ધર્મની વાત, ધર્મ હોય યા પાસે આયા નહીં. જેને અર્થ ને કામ છે એને ધર્મની જરૂર નથી. ધર્મની જરૂર કોને છે? મોક્ષને. તો ક્રમ સમજી લઈએ, રહસ્ય સમજી લઈએ, એનો ભેદ પકડાય. જ્ઞાની પુરુષનો નિર્ણય છે એ નિશ્ચય આપણને પકડાય તો આપણો નિશ્ચય થાય. આપણો નિશ્ચય આપણા આધાર ઉપર કેમ થવાનો? અનંત કાળથી તો દેખડા છીએ, અનંત કાળથી તો બધા જ પ્રયત્ન કરી લીધા. તો વિચાર હવે એમ કરવો જોઈએ કે અર્થ ને કામ કરવામાં કઈ બાકી રાખી? એક જન્મ છોડ્યો, એ બધું જ કરવું કર્યું અને છતાંય કઈ. એનો મતલબ એ કે હવે આપણે આપણો આ બુદ્ધિનો વિપર્યાય છે એમાં બદલ કરવાની આવશ્યકતા છે. કે લાવ અર્થ ને કામથી મળે તો જોલું, હવે એકવાર મોક્ષ માટે પ્રયત્ન કરી લો અને અર્થ ને કામને બાજુ ઉપર રાખો. અને આવું જેણે કર્યું એને એમાંથી સુખ મળ્યું, કારણ કે એ સુખ અંતરનું સુખ અંતર હતું. જેવો એ અંતરમાં ગયો એટલે હતું. અને અત્યાર સુધી એને ખબર પડી કે બહાર શોધવાથી આ મેં બહાર શોધ્યું છે. અર્થ અને કામ પુરુષાર્થ બહારનો પુરુષાર્થ છે, અંદરનો પુરુષાર્થ નથી. મને આ મળે તો જ આ છોડું, ના, બહારનું છોડતો જ અંદરનું મળશે. અંતર્મુખ ત્યારે જ થવાય બહિર્મુખતા મટે તો. બહિર્મુખતા રાખું, ઇન્દ્રિયોના વિષય રાખું, ઇન્દ્રિયોનો વેપાર રાખું અને હું અંતર્મુખતા પ્રાપ્ત કરું, એ બને નહીં. ઉપયોગ બે જગ્યાએ ચાલતો નથી. કાં તો પોતાના ચૈતન્ય તત્વ તરફ એનું પ્રણિધાન થાય છે અને કાં જગત તરફ થાય છે. પ્રણિધાન આપણું જગત તરફ છે, મોક્ષ તરફ નથી. અને જગત તરફ હોવાને કારણે જગતના સુખો મેળવવા માટે અર્થ અને કામ એ જ ઉપકારી લાગે છે. અને એ અનુભવમાં પણ આવે છે કે જેટલું ધંધામાં ધ્યાન આપું એટલું મને કંઈક આમ લાગે છે. પછી ભલે પ્રારબ્ધ અનુસાર મળતું હોય તો પણ એને એના માન્યતા તો એ જ થાય છે કે હું કરું છું ને મેળવું, કેમ કે હું પણ એટલું બધું જોડાયેલો છું, અહમ એટલો બધો જોડાયેલો છે કે હું જે કંઈ કરું છું આ મારી સામગ્રી છે, હું ભોગવું છું, એમાંથી તો એ મુક્ત થઈ શકતો નથી. તો આ ક્રમ છે. અત્યારે આપણે આ ચાર ગાથા સુધી વાત મૂકીએ અને પછી આગળ એક એક ગાથા કાગળ લેતા જશું. પણ વાત એટલી જ આવી કે મોક્ષની પ્રધાનતા છે, ચાર પુરુષાર્થમાં મોક્ષની પ્રધાનતા છે. તો કરવો હોય તો મોક્ષને પ્રધાન રાખો, અર્થ અને કામને, એનો મતલબ કે ગૌણતા છે, અર્થ અને કામની ગૌણતા છે. પછી એવી એ પ્રકારનું કરીએ કે ના ના આ મળે તો જ આ કરીએ, તો કે ના, એને પેલા ગૌણ કર્યા વિના આ મુખ્ય નહીં થાય અને આને મુખ્ય કર્યા વિના આ ગૌણ નહીં થાય. અને મોક્ષ એ જ સુખનું કારણ છે, એ સિવાય બીજું તો નથી, એમ જીનેન્દ્રએ પોતાનો નિર્ણય, એમ પરમ પુરુષોએ પોતાનો નિર્ણય એણે આપી દીધો છે કે બીજું કંઈ નથી. અમે તમને જે અમારો અનુભવ કહીએ છીએ, આખી અનંતની જન્મયાત્રા પછી અમે જે એમાંથી મુક્ત થઈ ગયા, એ મુક્ત થઈ ગયા કહીએ છીએ કે મોક્ષ હશે તો મુક્ત થશો, મોક્ષ હશે તો મુક્ત થશો. માટે હવે પ્રધાનતા મોક્ષની કરીને વાત આગળ ચાલે છે વિશેષ અવસરે.